તારીખ 18/1/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 893 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 470.
પુરુષાર્થ દ્વારા ઉપયોગને આત્મામાં સ્થિર કરે છે, ઘણા જોરથી સંભાળે છે. નીચેની બે સાદી અનેક પ્રકારની શરીરની પ્રતિકૂળતાઓ ઉભી થાય ત્યારે સ્વભાવમાં ભૂમિકા થાય એવો ઉદ્યમ કરે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં સમાવે છે. એટલે પોતે વિશેષપણે સ્વરૂપના આચરણમાં અથવા જોરથી પોતાના સ્વરૂપને વર્ગે છે. બાહ્ય પ્રતિકૂળતાને કારણે ઉપયોગ ખેંચાય નહીં. બાહ્ય પ્રતિકૂળ સંયોગોથી ઉપયોગને ખેંચાવાનું કારણ ન બને અથવા એવા કાળમાં વિશેષપણે ઘણા પુરુષાર્થના બળથી ઉપયોગને સ્વરૂપમાં સંભાળે છે તે ઘણા જોરથી થંભે છે એટલે સ્થિર થાય છે. એ જોર કરવું એ અંતર્મુખ પરિણામનો વેગ છે. સમય પ્રકારે આત્માભિમુખ વેગ હોવાથી એને સંવેગ કહેવામાં આવે છે. એ સંવેગ છે, ખરો સંવેગા છે. પોતાના સ્વરૂપમાં લીન થવાનો રાગ થાય એ સંવેગ નથી. બીજા પદાર્થો પ્રત્યે અણગમો થાય તે નિર્વેગ નથી. આવે સંવેગ અને નિર્વેગ પણ પોતાના સ્વરૂપમાં જોરથી ઉપયોગ સ્થિર થાય એને સંવેગ કહો, એને તપ કહો, એને પુરુષાર્થ કહો. એ જ તપનું ખરું સ્વરૂપ છે. એનું અંતર્મ પરિણામમાં જોર થવું તે જ તપ છે. આ સિવાય બાહ્ય ક્રિયાને જે મનવચન કાયાની ક્રિયાને તપ કહેવામાં આવે છે એ ઉપચારથી કહેવામાં આવે છે. એટલે અંતરમાં આવું તપ હોય ત્યારે બાહ્ય ક્રિયાને તપનો ઉપચાર લાગુ પડે છે. પણ જે કોઈ જીવને અંદરમાં સ્વરૂપની સન્મુખતાનો પુરુષાર્થ જ નથી, કેવળ માત્ર બહારની ક્રિયારૂપ તપ છે, ઉપવાસ આદિ અનેક પ્રકારનું, તો એ ઉપચારથી પણ તપ કહેવાતું નથી. તપનો જેમાં આભાસ છે એવો એક પ્રકાર છે. ખરેખર તપ તો સ્વરૂપ પ્રત્યે જોર થવું પુરુષાર્થનો અને એ જોરના કારણે ઉપયોગ વધારે સ્થિર થવો, આત્મામાં વધારે સ્થિરતા રહેવી ઉપયોગની, વધુ સમય ઉપયોગ લીન રહેવો, એને ખરેખર તપ કહેવામાં આવે. એવા તપથી ઘણી નિર્જરા થતી હોવાથી તપથી નિર્જરા છે એમ કહ્યું છે. આવા શુદ્ધોપયોગના કાળમાં અથવા સ્વરૂપની વિશેષ લીનતાના કાળમાં ગુણશ્રેણી નિર્જરા છે, અત્યંત નિર્મળતા વધે છે તે ઉપયોગથી અસ્તિત્વ લઈએ તો નાસ્તિથી અત્યંત મલિનતાનો નાશ થાય છે, નિમિત્તથી ઢગલાબંધ કર્મ ખરી જાય છે, એકદમ એક સાથે અનેક કર્મ ખરી જાય છે, તેથી એને નિર્જરા કહેવામાં આવે છે. એ આ રીતે નિર્જરા છે, માત્ર સ્વરૂપના ભાન અને સ્વરૂપની સ્થિરતા વિના, સ્વરૂપનું ભાન પણ ન હોય હું કેવો છું, સ્વરૂપની સ્થિરતા તો હોય જ ક્યાંથી, અને ગમે તે પ્રકારનું તપ તપે તો તેથી કાંઈ શુદ્ધિ થતી નથી કે નિર્જરા થતી નથી. એની મતમાં પણ એવા તપ તો છે ઘણા, અનેક પ્રકારે કઠિન તપ પણ છે, છતાં એ કોઈ નિર્જરાનું કે શુદ્ધિનું કારણ નથી. તે બાહ્યાભ્યંતર ભેદથી 12 પ્રકારનું છે એવું જે તપ છે, એના 12 ભેદ જે શાસ્ત્રમાં આવે છે, તે 12 ભેદમાં 12 પ્રકારના પૂર્વ પર્યાયના વિકલ્પ છે, અને તે વિકલ્પ પૂર્વક સ્વરૂપમાં સ્થિરતા સ્વરૂપમાં થંભી જવાનું થાય છે સાધક જીવને, તેથી તેના 12 ભેદ કયા છે. નિશ્ચયથી સ્વરૂપના 12 ભેદ નથી, પણ વ્યવહારથી તપના સ્વરૂપના 12 ભેદ કહેવામાં આવ્યા છે, એ પૂર્વ વિકલ્પનું સૂચન છે. બારના નામ તો બહુ ક્રમથી તો મને યાદ રહેતા, પણ અનશન, અવમોદન, વિપ્રતિ, પરિસંખ્યાન, કાય ક્લેશ અને વિવિધ શૈયાસન બાય છે, અને અંતરમાં વિનય છે, સ્વાધ્યાય છે, વૈયાવ્રત છે, વિસર્ગ છે, એમાં 6 નામ છે બીજા. એ 12 ભેદ છે. સ્વામી કાર્તિકીરાનું પરીક્ષા ગાથા 403 ઉપરના પ્રવચનમાંથી. જેને 5 રૂપિયા આપવાની તાકાત નથી તે કહે કે કાલે હું 1,00,000 રૂપિયા આપીશ, તો તે વાત ખોટી છે. તેમ સદૈવ ગુરુ શાસ્ત્રની તો ખબર નથી, અને આત્માની વાત કરે તો તે ખોટી છે. શું કહેવું છે, કેટલાક જીવો દેવ ગુરુ શાસ્ત્રના વિષયમાં અજાણ છે, અથવા એ અજાણ હોવાને લીધે કુદેવાદીને પણ માને છે. શાસ્ત્ર નથી તેને શાસ્ત્ર માને છે, ગુરુ નથી તેને ગુરુ માને છે, દેવના સ્વરૂપની ખબર નથી છતાં એવા દેવના સ્વરૂપને માને છે, તો એ કોના જેવી વાત છે. એનો દ્રષ્ટાંત આપ્યો છે કે 5 રૂપિયાની તો તેવડ નથી, 5 રૂપિયા માટે તો પોતે લાચારી કરે છે, અને એમ કહે કે લખો મારો 1,00,000 રૂપિયાનું દાન, થાળામાં લખો મારા 1,00,000 રૂપિયા, હું 1,00,000 રૂપિયા કાલ આપી દઈશ, પણ આજે તો 5 રૂપિયાની વ્યવસ્થા નથી. એ જેવું તદ્દન ખોટું છે, એ બની શકે એવું નથી, વિશ્વાસને પણ પાત્ર નથી, એવી વાત પણ વિશ્વાસને પાત્ર નથી. તેમ જેને દેવ ગુરુ અને શાસ્ત્રની તો ખબર નથી એવું બને છે. દેવના વિષયમાં પણ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ અને વિપરીત પ્રકારો હોય. ગુરુનું સ્વરૂપ નિર્ગ્રંથ, ગુરુનું સ્વરૂપાચરણ ચારિત્ર વિદ્યમાન હોય એવા ભાવલિંગી સંતનું સ્વરૂપ કેવું છે, આચાર ઉપાધ્યાય સાધુ ત્રણ એમાં આવી જાય છે. દેવમાં અરિયંત દેવ આવે છે. અરિયંત દેવ કેવા હોય, એમના માર્ગે ચાલનારા મુનિરાજ આચાર ઉપાધ્યાય અને સાધુઓ કેવા હોય, એના સ્વરૂપની ખબર નથી. એનું અંતરંગ પરિણમન કેવું હોય, એ કેવું અંતરંગ પરિણમન હોય તો એનું બાહ્યાચરણનું યથાયોગ્ય પરિણમન પણ કેવું હોય, અને એમણે કહેલા વિતરાગી સિદ્ધાંત કેવા હોય, વિતરાગતાને પ્રાપ્ત કરનારા સિદ્ધાંત શાસ્ત્રો કેવા હોય, વિતરાગતાથી જ આત્માનું હિત મનાવનારા હોય કે રાગથી પણ આત્માનું હિત મનાવનારા હોય, આ બેનો તફાવત જાણે નહીં. રાગથી પણ આત્માનું હિત મનાવનારા શાસ્ત્રોને શાસ્ત્રો માને, રાગથી આત્માનું હિત થાય એવા કહેનારા ગુરુને ગુરુ માને, અને હજી તો અત્યારે અરિયંત દેવ પ્રત્યક્ષ નથી, છતાં પણ દેવના સ્વરૂપમાં પણ અનેક પ્રકારની દોષ કલ્પનાને સ્થાન આપે, અને એ કહે કે અમને પણ તત્વની ખબર છે, અમે પણ આત્માની વાત કરીએ છીએ, અમે પણ નય જ્ઞાન જાણીએ છીએ, અમારો પણ નિશ્ચયની અને વ્યવહારનીમાં પ્રવેશ છે, તો એ વાત તદ્દન ખોટી છે. એ સિદ્ધાંતિક રીતે છે. એ જ રીતે દેવ ગુરુ શાસ્ત્ર અને એને અનુસરનારા જે જ્ઞાનીઓ, એ જ્ઞાનીના સ્વરૂપને પણ ન સમજે અથવા એને અવજ્ઞા આદિ કરે તો એ પણ આત્માની વાત કરે તો બધી ખોટી છે. એની એકેય આત્માની વાત સાચી જ નથી. સ્થાન અનુસાર રહેલું તે આત્માને યાદ કરે તો તે ખૂટી છે. જેને તત્વ અને અતત્વની ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. એને ખરેખર સ્વતત્વની પણ ખબર નથી, એને પરતત્વની પણ ખબર નથી. સ્વતત્વ છે એ અંતરમાં ગુપ્ત રહેલું નિજ સત છે, અવ્યક્ત સત છે. પોતામાં પોતાનું જે અવ્યક્ત સત છે એની એને ખબર નથી. બહારમાં જે વ્યક્ત સત છે ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિમાં, એ પ્રગટ સતની પણ એને ખબર નથી, એટલે એને કાંઈ ખબર નથી એમ કહેવામાં આવે છે. જેને તત્વ અને અતત્વની ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞના શાસન સિવાય શું કહે છે કે જેમાં સર્વજ્ઞના શાસનની પરંપરા, એમના બોધની પરંપરા, વ્યવહાર નિશ્ચયયુક્ત જે પ્રકાર ચાલ્યો આવે છે, એ સર્વજ્ઞના શાસન સિવાય બીજે આવી અખંડ આત્માની વાત હોય નહીં. આત્મા જે અખંડ શુદ્ધ સ્વરૂપ છે, તેના ઉપર કેટલું વજન જાય અને તે સિવાયનો જાણવાનો વિષય છે, એ જાણવા છતાં એના ઉપર વજન એકદમ ઉઠી જાય, એના ઉપર જરાય વજન રહે નહીં, અખંડ આત્માની વાત સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાંય હોતી નથી. સમયસારનો કર્તા કર્મ વિકાર છે એની 75-80-5 ગાથા છે. 75-79 સુધીની 5 ગાથામાં એક વિષય ચાલ્યો છે કે આત્માની અવસ્થામાં જે રાગાદી ભાવ થાય છે તે પ્રભાવ છે, પરભાવના વિશે તો 67-68 કથાથી ચાલ્યો છે. હજી અધિકાર પૂર્ણ કર્યો ત્યારે તેમાં આત્માનું સ્વભાવથી વ્યાપતું થતું નથી, અથવા એ રાગાદી ભાવરૂપ વિભાવમાં સ્વભાવ વ્યાપતો નથી. આદિ મધ્ય અંતમાં પ્રાપ્તિ વિકાર અને નિવર્તન વિશે ચાલ્યો. પંચોતેરમી ગાથામાં એક દ્રષ્ટાંત લીધો છે આ વિષય ઉપર આચાર્ય મહારાજે, કે જેમ કુંભારના નિમિત્તે ઘડો બનતો જોવામાં આવે છે, તેમ છતાં ઘડામાં કુંભારની વ્યાપ્તિ નથી. કુંભાર ઘડામાં વ્યાપે છે અને એવું બનતું નથી, તેથી ઘડાને કુંભારનું કાર્ય કહેવાતું નથી. ખરેખર વ્યવહારે કહેવાતું હોવા છતાં, ઘોડો કુંભારે કર્યો એમ વ્યવહારે બોલાતું હોવા છતાં, ઘડારૂપી કાર્યમાં કુંભારની અવ્યાપ્તિ જોઈને ખરેખર કુંભારે ઘડો કર્યો નથી. વ્યાપક ભાવનો અભાવ છે. ઠીક બરાબર એક દ્રષ્ટાંતે આત્માની અવસ્થામાં રાગાદી થતા હોવા છતાં, એ રાગની અવસ્થા આત્માની અશુદ્ધ અવસ્થા કહેવાતી હોવા છતાં, આત્મા જે શુદ્ધ સ્વભાવ જેને આત્મા કહીએ, એ રાગાદીમાં આદિ મધ્ય અંતમાં વ્યાપી વ્યાપક ભાવે વ્યાપતો નથી. સ્વભાવ રાગમાં વ્યાપતો નથી. આ વિષય સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાંય નથી. ગુરુદેવ સાથે ચર્ચા થઈ હતી કે આપે જૈન સાહિત્ય દિગંબર શ્વેતાંબર બધું જૈન સાહિત્ય વાંચ્યું છે, તો એવી કઈ વાત છે, તાત્વિક એવી કઈ વાત છે કે જે શ્વેતાંબર શાસ્ત્રમાં નથી અને દિગંબર શાસ્ત્રમાં છે, એવું આપે શું જુદું જુદું છે? એવો એક સીધો પ્રશ્ન કેમ કે શ્વેતાંબર શાસ્ત્રમાં પણ જૈન સાહિત્યની જૈન શાસ્ત્રની પરિભાષા માગતી ભાષા અર્ધમાગતી ભાષા સંસ્કૃત ભાષામાં શાસ્ત્રો છે, અને જીનોક્ત અનેક પ્રકારની જે વાતો છે એ આમાં ને આમાં કેટલું સામ્ય છે જોવામાં આવે છે. એ માત્ર સામ્યને જ મેળવે અને શું જુદી પડે છે એ મેળવી ન શકે તો બ્રહ્મા પણ પડે, કે બંને જગ્યાએ વાત તો છે, વિષય તો બંને જગ્યાએ છે એવું લાગે. કેમ કે નય પ્રમાણ નિક્ષેપ, નય જ્ઞાનનો વિસ્તાર, એ બધું જે છે અનેક પ્રકારે, બારમાં તો નવ તત્વો, છ દ્રવ્યો, 24 તીર્થંકરો, નમસ્કાર મંત્ર, આ તે બધું એનું એ છે, એમાં તો કોઈ ફેર નથી. તો એવું શું છે તાત્વિક? પિસ્તાલીસ આગમમાં આત્મા સ્વભાવથી રાગમાં વ્યાપતો નથી એ વાત ક્યાંય નથી. જે રાગાદીથી ભિન્ન આત્મા છે અને રાગ જે આત્માનો ચિદવિકાર છે એની અવસ્થા છે, છતાં સ્વભાવથી આત્માને વ્યાપી વ્યાપકપણાનો જ અભાવ છે, એવો નિરાળો સ્વભાવ ભિન્ન ચૈતન્ય રાગાદીથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન જેને સમ્ય જ્ઞાન કહીએ, એ વિશે જો શ્રીમદજીએ અપૂર્વ અવસર મારી દો, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, એમાં એ વાત લખી છે કે કેવો બોધ ઉપજ્યો, કે દેહથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. જો દેહથી ભિન્ન એટલે દેહની ક્રિયા જે રાગાદીને નિમિત્તે થાય છે એનાથી પણ ભિન્ન કેવળ ચૈતન્યમાં રાગ ક્યાં રહ્યો? કેવળ ચૈતન્યનું જ્ઞાન. સંપ્રદાયમાં તો શરીરની ક્રિયાને જ આત્માની ક્રિયા માનવામાં આવે છે. પછી પૂજાની હો કે સંયમની હો, મન વચન કાયાની ક્રિયાને આત્માની ક્રિયા માનવામાં આવે છે. અને આત્માની પ્રેરણાથી એ ક્રિયા થાય છે, વિકલ્પનું સાર. તેથી આત્મા જ કરે છે એ વાતની ઈચ્છા પ્રતિથી દ્રઢ થઈ જાય. તેથી દર્શનોના વ્યતીતપણાને નિમિત્તે જે બોધ ઉત્પન્ન થયો, એટલે સ્વરૂપ બોધ થયો, આત્મજ્ઞાન થયું. એ કેવું થયું? કે કેવળ ચૈતન્ય છો એવું જ્ઞાન થયું. એ કેવળ ચૈતન્યનો ખુલાસો આચાર્ય મહારાજે એમ કર્યો કે વ્યાપક ભાવનો અભાવ છે. દેહમાં આત્મા વ્યાપતો નથી, રાગાદિમાં આત્મા ક્યાં વ્યાપતો આવશે? રાગમાં દેહમાં વ્યાપતો નથી હજી એવું તો આવે, પણ રાગમાં વ્યાપતો નથી એ વાત થોડી કઠણ પડે છે. કેમ કે રાગ એની અવસ્થામાં વિકૃત અવસ્થા એની છે. છતાં જેની માત્ર સ્વભાવ દ્રષ્ટિ છે અને એકલા સ્વભાવને ગ્રહણ કરવાનો જે જ્ઞાનમાં અને જે દ્રષ્ટિમાં બને છે, તે જ જ્ઞાનમાં એકલા સ્વભાવનું વેદન સંભવિત છે. એ સિવાય એકલો સ્વભાવ, ભિન્ન સ્વભાવ, જુદો સ્વભાવ, કેવળ ચૈતન્ય સ્વભાવ અનુભવ ગોચર થતો નથી. અને રાગાદિના એકત્વપણા રૂપ જે રાગનું વેદન છે એ જ મિથ્યાત્વ છે અને એ જ અનાદિથી ચાલુ છે. કે જ્યાંથી જુદું પડવું એ જ એક પ્રારંભની સૌથી મહત્વની વાત છે. જે ગૂંચ પડી છે એને ગ્રંથિ કહી છે. સંયોગ દર્શનનું બીજું નામ છે ગ્રંથિ ભેદ. સંયોગ દર્શનનું એક બીજું નામ છે ગ્રંથિ ભેદ. એ ગ્રંથિ ભેદ થવો એ મોક્ષ માર્ગમાં પ્રવેશ થવાનું કાર્ય છે. જ્યાં સુધી ગ્રંથિ ભેદ ન થાય, રાગ સાથે એકતાની ગાંઠ પડી ગઈ છે એને મિથ્યાત્વની ગ્રંથિ કહે છે, એ તૂટે નહીં, એ છૂટે નહીં, ત્યાં સુધી મોક્ષ માર્ગમાં જીવનો પ્રવેશ થતો નથી. તે ક્ષેત્રમાં હોવા છતાં ભાવે ભિન્ન છે. રસોઈમાં જ્યાં મીઠું નાખ્યું છે ત્યાં જ ખાંડ નાખી હોય, જ્યાં મીઠું નાખ્યું છે ત્યાં જ બીજા અનેક પ્રકારના મરચું, મીન, અનેક પ્રકારના મસાલા નાખવામાં આવે. છતાં મીઠું ઓછું છે કે વધારે છે એમ નક્કી થાય કે ન થાય? ઓગળી ગયા પછી કે આ દાળમાં કે આ શાકમાં કે આ ફરસાણમાં નમકીન છે, મીઠું ઓછું છે, અથવા વધારે પડતું મીઠું છે, અથવા સમપ્રમાણમાં છે, એમ નક્કી થાય છે? કેવી રીતે નક્કી થાય? એ જ ક્ષેત્રમાં છે. બધું ભળી ગયું છે, ખાંડી ઓગળી ગઈ છે, મીઠું ઓગળી ગયું છે. પરલક્ષી જ્ઞાનની શક્તિ આટલી છે કે પરપદાર્થના સ્વાદને આટલે હદે જુદો પાડે. આ કોઈ સમ્ય જ્ઞાનનો વિષય નથી, આ તો મિથ્યા જ્ઞાનનો વિષય છે. પણ ઉઘાડમાં તો શક્તિ છે. તો જે જ્ઞાન નિર્મળ થઈને કષાયની મલિનતાથી જુદું પડીને, કષાયની મલિનતાનો નિષેધ કરીને જે પરમ શુદ્ધ પરમાત્મ તત્વનો આદર કરીને અથવા પૂર્ણ શુદ્ધતાનો આદર કરીને તે રૂપ થઈને, તે સદ્રશ થઈને, તેવું જ બનીને, નિર્મળ થઈને જ્યારે પોતાના સ્વરૂપનું સ્વસંવેદન કરે ત્યારે એને રાગથી ભિન્નતા થઈ જાય છે. રાગ હોય તો પણ એને રાગથી પોતાનું એકત્વ અનુભવમાં આવતું નથી. એટલે કે રાગ પોતા રૂપે અનુભવાતો નથી. એવી જે અખંડ આત્માની વાત એ સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાંય નથી, એમ કરીને આ જુદું માયું થાય. આત્માની વાત બીજે હોય નહીં. ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે આત્મા તો છે, માત્ર એ છે એનું ભાન કરવું એ મોટી વાત છે. અનુભવમાં આવી રહ્યો છે એટલે છે, થોડી જ્ઞાન છે એ દ્વારા એનું લક્ષણ પણ પ્રસિદ્ધ છે. પણ જેવો જ્ઞાનીને કેવો ભિન્ન ચૈતન્યનું જ્ઞાન છે ને અનુભવમાં આવી રહ્યો છે, એ પ્રકારે મિથ્યા દ્રષ્ટિને આબાળ ગોપાળને અનુભવમાં આવી રહ્યો છે એમ નથી. પણ એને જ્ઞાનથી પકડી શકે એવું પ્રગટપણું છે સ્વભાવનું, એ રીતે એનું પ્રગટપણું છે તો એનો એક પ્રકારે અનુભવ છે કે જે એને તિરોભૂત થઈ રહ્યો છે, તેથી એને કે અનુભવમાં આવી રહ્યો છે. જેવું જ્ઞાનીને અનુભવમાં આવે છે એમ અનુભવમાં આવી રહ્યો છે એમ નથી. અનુભવ પ્રકાશનો એમાં સારો નિર્દેશ છે. બનાવવાનો છે એવું તો નથી, સર્વ અવસ્થાના કાળમાં જેવો છે તેવો તો છે. કે ક્યાંય અંદરનો મૂળ સ્વરૂપનો ફેરફાર થઈ ગયો છે એવું તો નથી. એમ આગળ નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેનું કાંઈક વર્ણન કરીએ છીએ. સર્વથા તો વર્ણન થવા થઈ શકવા યોગ્ય નથી, કાંઈક વર્ણન કરીએ છીએ કે વસ્તુની જ પોતાનું સ્વરૂપ અનંત ગુણમય, તેમાં દર્શન જ્ઞાન ચારિત્ર પ્રધાન, આ ત્રણ ગુણ પ્રધાન છે. નિશ્ચય વસ્તુ સ્વરૂપ અનંત ગુણમય છે, તેમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ગુણ પ્રધાન છે. સાથી કે દેખવા જાણવા પરિણમનથી વેદનપણાથી રસાસ્વાદ અનુભવ થાય છે ત્યાં કાંઈક, ત્યાં સુખ કાંઈક પ્રગટે છે. જીવે ચેતનાની જાણ પડી ત્યારે ચેતન સત્તા, ચેતન વસ્તુ, ચેતન દ્રવ્યત્વ, પ્રમેયત્વ અને પ્રદેશત્વ એ જીવ વસ્તુનું સર્વસ્વ છે એમ શ્રદ્ધાનમાં, જ્ઞાનમાં અને આચરણ એટલે અનુભવમાં ત્યાં આવે છે. તેથી એની પ્રધાનતા લીધી. અનાદિ નિધન વસ્તુ અખંડ ચેતનારૂપ વર્તે છે, જે મૂળ વસ્તુ છે એ તો અનાદિ નિધન, અનિધન, અનાદિ અનિધન એમ છે, અભિને લાગુ પડે છે. જેનો નાશ નથી, નિધન નથી, અને જે અનાદિથી છે એવી વસ્તુ અખંડ ચેતના રૂપ વર્તે છે. અહીંયા એ શબ્દ વાપરે છે કે અખંડ આત્માની વાત છે. સંસાર અવસ્થામાં આવ્યો ને, ગોદમાં ગયો ને, કે એનું સ્વરૂપ અખંડ છે. સમ્યક દ્રષ્ટિના ભાનનો કોઈ વિષય હોય તો એ પોતાના સ્વરૂપની અખંડતા છે. એ અખંડતા એમણે ક્યાંથી જાણી? કે પોતાના સ્વરૂપમાં અંતર્મુખ હતી એને સ્પર્શીને જાણી, અનુભવીને જાણી, ત્યારે ખબર પડી કે બહારમાં આ વાત કહેનાર કોણ છે અને કોણ આ વાત. પોતાના સ્વરૂપમાં અંતર્મુખ હતી એને સ્પર્શીને જાણી, અનુભવીને જાણી, ત્યારે ખબર પડી કે બહારમાં આ વાત કહેનાર કોણ છે અને કોણ આ વાત થી અજાણ્યા છે એની પણ એને ખબર પડે છે. જે અખંડ સ્વરૂપ અનુભવ ગોચર થાય છે, ભૂતકાળ ઉપર એ દ્રષ્ટિપાત જાય શૂન્ય દ્રષ્ટિનો, તો એ જોવે છે કે અનંત કાળથી, અનાદિથી હું મારા સ્વરૂપ રૂપે અખંડપણે રહ્યો. આ બધા ભાવ થયા તે ખરેખર મારા નહીં, કેમ કે મારા સ્વરૂપ ને જોતા એમાં કોઈ ભાવ નું કારણ કે કાર્ય જોવામાં આવતું નથી. નિગોદમાં અનંત કાળ રહ્યો, અનંત ભાવ, અનંત કાળ, અનંત ભાવ નિગોદ ના થયા તો કે મારા નહીં. એના ઉપરથી એમ લે છે કે આ વર્તમાન ભાવ પણ ખરેખર મારો. આ ભાવ જે ચાલે છે તે મારા આત્માનો નહીં, મારો નહીં, મારું એવું સ્વરૂપ નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવને ભવ ઉદાસી કહેવામાં આવે. શબ્દ એમણે એવા કે આખા ભવ પ્રત્યે ઉદાસ છે. શું કરવા ઉદાસ છે? કે પોતાનું સ્વરૂપ નથી માટે ઉદાસ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તો જગતના એક પ્રસંગને સર્વસ્વ માનીને, વર્તમાન વર્તતા ઉદયના પ્રસંગને સર્વસ્વ માનીને ચિંગાઈ જાય છે. જયારે જ્ઞાની એક પ્રસંગ ને એ તમામ ઉદય ના પ્રસંગ એક ભાવમાં થાય છે, એનો આખું પોતનું ફગાવી દીધું છે, આખું પોતનું વાળીને ઘા કરી દીધો છે. આ મારું આટલું બધું બંને ના ઉદય પરિવર્તન માં તફાવત વાળું વર્તન છે. જબરજસ્ત એને ભાવ રહિત જીવો છે. એટલે અખંડ ચેતના રૂપ પોતે અનાદિથી વર્તે છે વર્તમાન સુધી, અનંત કાળ સુધી. ભલે ભવિષ્યનો કાળ હજી વર્તનાનો આવ્યો નથી, ઉત્પન્ન થયો નથી, તો પણ એની પ્રતીતિ છે કે અનંત કાળ પર્યંત હું આમ જ રહેવાનો. આવી જ મારા સ્વરૂપની ચેતનાની અખંડતા છે, એ અખંડતા કદી ખંડિત પામે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી, એ અનુભવ ગોચર થાય છે. ફક્ત એને જોવાની જરૂર છે, એને અવલોકવાની જરૂર છે. અવલોકન માત્રથી પરમાત્મા થાય, પરમાત્મા પદ તો છે જ, પણ અવલોકન માત્રથી પરમાત્મા થાય એવી અવલોકના કરે નહીં. અને બહારમાં અનેક પ્રકારના રાગાદી સાથે વિભાવ સાથે એકત્વ કરીને પોતાની ગુણ સંપત્તિને, ગુણના નિધાનને લૂંટાવે છે. એ બધું અહીંયા સુખ નિધાનને પોતે જાણ, પરંતુ અનાદિ કર્મયોગથી અશુદ્ધ થઈ રહી છે, સુખ નિધાનને જાણતી નથી આત્મવસ્તુ. તો પણ છે તો શુદ્ધ સ્વરૂપ જ, તો પણ શુદ્ધ સ્વરૂપ જ છે. એ પોતાનું જે પરમપદ છે, પરમેશ્વર પદ છે, તેને પામવાનો ઉપાય અહીંયા કહીએ છીએ. એમ કરીને એક છેલ્લો પારિગ્રાફ બોલી ગયો છે. ઉપાય તો પોતાના સ્વરૂપને પામવાનો પોતાનો ઉપયોગ છે. આમ બીજું છે વગર જે સિદ્ધાંત છે, માર્ગ પ્રાપ્તિનો બહુ મોટો આ સિદ્ધાંત છે, મહાસિદ્ધાંત છે. ઉપાય તો પોતાના સ્વરૂપને પામવાનો પોતાનો ઉપયોગ છે, આ ઉપાય છે. અન્ય ઉપાય જે જપ તપ સંયમાદી છે, એ તો બધા શુભ રાજના છે, એને અન્ય ઉપાય કે વ્યવહારે કહેવામાં આવે છે. પણ જ્યારે ઉપયોગથી સમાધિ લાગે, શું કે છે, જયારે ઉપયોગની એક દેશ શુદ્ધતાની ચરબી થાય અને જેમ જેમ થાય તેમ તેમ મોક્ષ માર્ગમાં ચડે, આ જ્ઞાનેન્દ્ર ભગવાનનો નિરાબાદ ઉપદેશ છે. આમાં બાધા નથી. રાગને કોઈ સંયમાદિના રાગને કોઈ ઉપાય કરે તો એ બાધા આવે છે કે એમાં કસાય પણ છે કે નહીં, જેટલો રાગ એટલો કસાય થાય. આત્મા તો આત્મા કસાય રહી જ અકસાય સ્વભાવે છે. પણ જેમ જેમ ઉપયોગની શુદ્ધતા જેટલા દેશે એટલે જેટલા પ્રમાણમાં ચડતી થાય, વધતી જાય, તેમ તેમ મોક્ષ માર્ગમાં ચડે, એવો જે મોક્ષ માર્ગનો વિષય છે, એવું જે સ્વરૂપ છે, એ જ્ઞાનેન્દ્ર ભગવાનના ઉપદેશમાં આવેલી ચીજ છે. આ નિરાબાદ છે, નિર્વિવાદ છે, આમાં કોઈ બાધા લાવી શકે એવું નથી. સર્વ ઉપાધિ અનાદિથી લાગી આવી છે, પણ જ્યારે ઉપયોગથી સમાધિ લાગે ત્યારે સાક્ષાત શ્રીપંથ સુગમ થાય. અનેક સંત સ્વરૂપ સમાધિ ધરી ધરીને પાર પામ્યા છે. બીજો કોઈ ઉપાય કોઈને મળ્યો નથી. એમ કરીને પછી સ્વરૂપ સમાધિ કેવી હોય એ સમાધિનું વર્ણન બીજું છે. સર્વજ્ઞના શાસન સિવાય બીજે આવી અખંડાત્માની વાત નથી. એક સર્વજ્ઞના શાસનમાં જ્યાં એ સર્વજ્ઞની પરંપરા ચાલુ રહી છે દેશનાની, ત્યાં જ અખંડાત્માની વાત છે, બીજે ક્યાંય વાત નથી. અઠાવન પાનું ભગવાન આત્મા જ્ઞાનની નેરે ઉછળતો, પરના કામ અને રાગના કામ તારાને એમ દ્રષ્ટિ કરતા કેવળ જ્ઞાનને કાંઠે આવીને ઊભો છે. થયું પર અને રાગથી ભિન્ન થયો ત્યાં એ કેવળ જ્ઞાનને કાંઠે આવ્યો. આમ તો કેવળ જ્ઞાનની લબ્ધી પ્રગતિ છે જ્ઞાનની, એટલે એ કેવળ જ્ઞાનને કાંઠે છે કહેવામાં આવે છે. તો ગુરુદેવના ઉપદેશની સળંગ કોઈ ધારા હોય તો એ જ છે. આત્મા અને આત્માનો સ્વભાવ, આત્માનો સ્વભાવ પરિણમન એ રાગાદિથી ભિન્ન છે અને દેહાદિથી રાગ વિનાની અને દેહ વિનાની નિશ્ચિત છે. એનું ભાન કરું ત્યાં એને, એટલા માટે જ તમામ ઉપદેશનો આખો તાત્પર્ય ત્યાં એકીને લેવામાં આવે. 203 માં તો સિદ્ધિનું છે કે સાધકને રાગ હોવા છતાં તેના હૃદયમાં, એટલે તેના અંતરંગ પરિણમનમાં, હૃદય એટલે આ નું પંપિંગ છે, તેના અંતરંગ પરિણમનમાં સિદ્ધ ભગવાન કોતરાયેલા છે. એટલે કે પરમાત્મ પદે ને કૂતરાઈ ગયેલું, હું પરમાત્મા છું એમ કૂતરાઈ ગયેલું છે એના અંતરંગ પરિણમનમાં, એના શ્રદ્ધાનમાં, એના જ્ઞાનમાં અને એના અનુભવમાં કે હું શુદ્ધ પરમ પદ છું. એ જ વાત છે, બીજી કોઈ વાત એને ગમે તે અવસ્થા હો, સ્વરૂપ તો જીવને તેમ જે છે તેવું અખંડપણે વર્તે છે. એનું ભાન થતા હા વર્તે છે એટલે છે, વર્તે છે એટલે છે, છે એટલે વર્તે છે. હું ને થવું, હું ને થવું એના માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે, એટલે હોવું અથવા થવું. અને સંસ્કૃતમાં એ શબ્દ છે અસ્થિ, અસ્થિ એવો શબ્દ છે. અસ્થિ એટલે હોવું ને અસ્થિ એટલે થવું, બે થાય છે. 320 ની ગાથા છે ને, એનો અમે બે અર્થ કરીએ. એક ગાથા સંસ્કૃત છે. પારિણામિક ભાવ અથવા શુદ્ધોપયોગ રૂપ પર્યાય એમ કહેવા ચાલે છે. સત પર્યાય શુદ્ધોપયોગ રૂપ આત્માનું જે ધર્મની પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, તે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ જે શુદ્ધાત્મ દ્રવ્ય છે તેનાથી પણ કથનથી ભિન્ન છે. તસ્માત કેમ ભિન્ન છે કે ભાવના, ભાવના રૂપત્વા કેમ કે તે ભાવના રૂપે છે. શુદ્ધ પારિણામિક, શુદ્ધ પારિણામિક વસ્તુ ભાવના રૂપો ન ભવતી, એ શુદ્ધ પારિણામિક છે એ ભાવના રૂપે થતો નથી અથવા ભાવના રૂપે નથી, નથી અને થતો નથી, એના માટે એક જ શબ્દ ભવતી.
બે વખત એમાં આવે છે. સિદ્ધાંતે નિષ્ક્રિય પરિણામ કહો. સિદ્ધાંતમાં એમ કહેવામાં આવ્યું છે કે અશુદ્ધ પરિણામી ભાવ નિષ્ક્રિય છે, નિષ્ક્રિય શુદ્ધ પરિણામી કહો, એવું સૂત્ર છે સિદ્ધાંતનું. પોતે આચાર્ય મહારાજ પ્રશ્ન ઉઠાવે છે કે નિષ્ક્રિય થી કો અર્થ, અહીંયા નિષ્ક્રિય નો આપ શું અર્થ કરો છો? બંધ કારણ ભૂતા યા ક્રિયા રાગાદી પરિણતિ, બંધના કારણ ભૂત એવી જે રાગાદી પરિણતિ નથી, તદરૂપો ન ભવતી, તે રૂપે તે નથી અને તે રૂપે તે થતો પણ નથી. ભવતી નો અહીંયા બે અર્થ પંડિતજી નથી એમ અર્થ કર્યો છે, પણ બે અર્થ કર્યો, તે રૂપે તે નથી અને રાગાદી ક્રિયા તો થનાર ક્રિયા છે એટલે તે રૂપે તે નથી, એનો અર્થ કે તે રૂપે તે થતો પણ નથી, થયો પણ નથી, તેથી નથી. એમ કે તો થતી ક્રિયા છે, પરિણતી ક્રિયા છે, તો થતી ક્રિયા છે. એટલે પરિણતી શબ્દ લીધો છે. પરિણમતી જે ક્રિયા છે, બંધકારણ ભૂતા યા ક્રિયા રાગાદી પરિણતી તદરૂપો ન ભવતી, મોક્ષ કારણ ભૂતા છે ક્રિયા, અને મોક્ષ ને કારણભૂત જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે ક્રિયા છે, એ ક્રિયા શુદ્ધ ભાવના પરિણતી, તે શુદ્ધ ભાવના પરિણતી છે, તદરૂપસ્ય ન ભવતી, અને તે રૂપે પણ નથી, તે રૂપે નથી ને તે રૂપે થતો પણ નથી. શુદ્ધ પર્યાય છે, પણ પર્યાય છે તે પર્યાય છે, ને દ્રવ છે તે દ્રવ છે. દ્રવ મટીરિયલ પર્યાય થાય છે દ્રવ માંથી, એમ નથી. દ્રવ રૂપે અખંડ રહે છે, એવી જે અખંડ આત્માની વાત છે, નિત થતો નથી. દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ, સ્વભાવ પરિણમે એમ કહેવાય છે, સ્વભાવ પરિણમે એમ કે બરફ નો ગાંગડો છે, એ ઓગળીને પાણી થયું તો પછી બરફ રહ્યો કે ન રહ્યો, હે કે ન રહ્યો, એમ નથી થતું. દ્રવની પર્યાય થઈ, દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થઈ, હે દ્રવ દ્રેવું, દ્રવ ગુણ પર્યાય રૂપે દ્રેવું, જો એટલા પર્યાય રૂપે નહીં હોય, દ્રવ ગુણ પર્યાય દ્રવથી દ્રવ્યમ, એવી શાસ્ત્રમાં પરિભાષા છે. ગુણ પર્યાય રૂપે જે દ્રવ્ય દ્રવે તે દ્રવ્ય, એમ દ્રવ્યની ગુણ પર્યાય છે, એ ભિન્ન દ્રવ્યની વ્યાખ્યા છે. ગુણની વ્યાખ્યા છે તે દ્રવ્યની વ્યાખ્યા નથી, પર્યાયની વ્યાખ્યા છે તે દ્રવ્યની વ્યાખ્યા નથી, પણ દ્રવ્યની વ્યાખ્યા ગુણ પર્યાય દ્રવે તે દ્રવ એમ કરીને કર્યું છે. કેમ કે દ્રવ્યનો એ સ્વભાવ છે, દ્રવ્યો એવો એનો સ્વભાવ છે, ગુણ પર્યાય જે દ્રવ્ય છે તે દ્રવ છે એમ કહ્યું. એવું જે દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણત્વ છે તે પર્યાયત્વ નથી. અથવા દ્રવ્યત્વ છે તે ગુણત્વ અને પર્યાયત્વ નથી, એ બતાવવા એમ કહે છે કે અખંડ જે દ્રવ્યપણો છે એ તો સદાય અખંડ દ્રવ્યપણે જ રહે છે, ન તો રાગના બંધના કારણભૂત એવી રાગાદી પર્યાય પરિણમે રૂપે થાય છે કે પરિણમે છે, કે ન તો મોક્ષના કારણભૂત જે ક્રિયા શુદ્ધ ભાવના રૂપ પરિણતી તે રૂપે થાય છે કે પરિણમે છે, તત્વ જ્ઞાય છે તેથી એમ સમજાય છે કે શુદ્ધ પારિણામિક ભાવો જે રૂપો ભવતી જ્ઞાન રૂપો ન ભવતી, તેથી શુદ્ધ પારિણામિક ભાવ છે એ તો ધ્યેયરૂપ છે, ધ્યાનના વિષયભૂત છે પણ પોતે ધ્યાનરૂપ નથી, તો ધ્યાન તો પર્યાય પર્યાય ન ભવતી ભવતી શુદ્ધ લીધો છે, એ પ્રયોગ આ પુસ્તિકામાં 4-5 વખત આવે છે. એક દેશ શુદ્ધ નયા સંચેયમ ભાવના, આ રીતે વિવિક્ષિત એક દેશ શુદ્ધને આશ્રિત આ ભાવના એવી છે કે નિર્વિકાર સ્વસંવિત લક્ષણ નિર્વિવાદ નિર્વિકાર વિકાર રહી શુદ્ધ સ્વસંવેદન લક્ષણ વાળી છે, ક્ષાયોક્ષમિકત્વે ક્ષાયોક્ષમિક ભાવરૂપ છે, ક્ષાયોક્ષમિક જ્ઞાનરૂપ છે, યદ્યપિ એક દેશ વ્યક્તિ રૂપા ભવતી, જો કે એક દેશ એ વ્યક્તિ રૂપ છે પ્રગટ થયેલી છે ભવતી પ્રત્યક્ષ થઈ છે, તથાપિ જ્ઞાતા પુરુષ તો પણ તથાપિ જ્ઞાતા પુરુષ તદેવ સકળ નિરાવરણમ અખંડમ એક પ્રત્યક્ષ પ્રતિભાસમયમ અનીશ્વરમ શુદ્ધ પારિણામિક ભાવલક્ષણમ નિજ પરમાત્મ દ્રવ્યમ તદેવ અહમ ઇતિ ભાવયતિ, પણ જ્ઞાતા પુરુષ તો આટલું જ ભાવે છે, શું ભાવે છે કે જે સકળ એક નિરાવરણ પ્રત્યક્ષ અખંડ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામી ભાવ છે તે જ હું છું એમ ભાવે છે, પરંતુ એમ ભાવતો નથી કે અસ્થિના સ્થિતિ બેસી દીધી છે, ન તો ખંડ જ્ઞાન રૂપમ ઇતિ ભાવાર્થ, પણ હું ખંડ જ્ઞાન રૂપ છું એમ ભાવતો, એટલે ઉપયોગ ખંડિત થાય છે એ પણ મારું સ્વરૂપ, ખંડ ખંડ ઉપયોગ તે મારું સ્વરૂપ, એટલે કે ઇન્દ્રિયાશ્રિત જે પરાશ્રિત પરોક્ષ તરફના વલણ વાળો ઉપયોગ છે એ ખંડિત જ્ઞાન છે, ખંડ ખંડ જ્ઞાન વાળું છે, કેમ એ જ નહીં ઉપર રહી ન શકે એ મારું સ્વરૂપ, એવું ખંડ જ્ઞાન રૂપ મારું સ્વરૂપ નહીં તો રાગ મારું સ્વરૂપ કે દેહ મારું સ્વરૂપ એ વાત તો કહેવાની રહેતી જ નથી, એ વાત કરતી અખંડ આત્મા એ જ્ઞાનીઓના પરિણામનું કેન્દ્ર સ્થાન છે, અખંડ આત્મામાં જ સર્વ ગુણોના પરિણામ નિમગ્ન થાય છે, એમાં જ સર્વગુણનું પૂરું પરિણમન અંતર નિમગ્ન હોય તો એ અખંડ આત્મામાં છે, સર્વજ્ઞ ભગવંતો અને સિદ્ધ ભગવંતો પૂરેપૂરા પરિણમનમાં એટલે અનંત પરિણમનના અનંતમાં ભાગના અંશમાં પણ અખંડ આત્માને છોડતા નથી, એટલા પૂરેપૂરા એ અખંડ આત્માના પરિણમનથી વળગેલા છે કે એક અંશે પણ લોકા લોક જેના જ્ઞાનમાં પ્રતિભાષિત થવા છતાં પણ એક અંશે અનંતમાં ભાગે, અનંતમાં અંશે પણ એ અખંડ આત્માથી સ્થિત થતા નથી, છોડતા નથી, એમાં અંતર ડૂબેલા રહે છે, એમાં એક અનંતમાં અંશે પણ ફેર પડ્યા વિના સદાય પરિણામ કરે છે. એમ એમ કે એવું જ અખંડ આત્માનું સ્વરૂપ છે, એવું જ કોઈ સ્વરૂપ છે કે જેને લઈને એવું પરિણામ રહે છે, થાય છે, ત્યાંથી ઉખડતા સાકરનો ગાંગડો હોય તો સોંતી રહે છે, મીઠાશ આવે છે, સ્વાદ આવે છે, તો ફટકડી અને સાકર દેખાવે એક સરખા દેખાવા છતાં એને સ્વાદ નો વિવેક છે કે અહિયાં મીઠાશ છે. તો કેટલાક મકોડા તો ઉખેડવા માંગવો તો એના શરીર ના કટકા થઈ જાય, પણ ત્યાંથી છૂટે નહીં. એટલો તો સ્વાદ માં નિમગ્ન મકોડો રહે છે, એ ત્રણ ઇન્દ્રિય પાણી છે, આંખ નથી, અને રાગ ઉપર ન સ્થિર રહેવું, એવો વિવેક છે, એ જ્ઞાનીઓ નો વિવેક છે, એ મોક્ષ માર્ગી નો વિવેક છે, અને એ વિવેક કરવાનો ભગવાન નો ઉપદેશ છે. એવો વિવેક જેને પ્રત્યો છે એને જ તત્વની અને અતત્વની ખબર છે, એને જ સર્વ વિવેક છે, એને જ પૂરો વિવેક છે. જેને એવો વિવેક પ્રત્યો નથી એને વિવેક અવિવેક ની શું ખબર છે, કઈ ખબર
નથી.
ખરેખર તો એમનો અભિપ્રાય છે કે શુદ્ધાત્માની દ્રષ્ટિએ હોય છે, અથવા એમનું સર્વ કોઈ વલણ છે પરિણામનું, જેની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર છે. એટલે કે જેને સર્વસ્વપણે શુદ્ધાત્માની ઉપાધિતા સ્વીકારી છે, જેને સ્વીકૃત થઈ છે, એનું બાકીનું પરિણામ એને અનુસરીને જાણે ચાલે છે એવું જોવામાં આવે છે. તેથી એમને વિવેક છે એમ નહીં કહેતા, મહાવિવેક પ્રગટ થયો છે એમ કહેવામાં આવે છે. જ્ઞાની નો વિવેક ગણધર જેવો લીધો છે, બનાસીદા છે, આ તો એનો પદ નથી, પણ ઓલામાં ખરાબ પદ છે. નવી પ્રતિમા અનુભવ પ્રકાશમાં બનાસીદાસ વિના અને દીપચંદજી અને દીપચંદજીના જ્ઞાન દર્પણ ના પદ લીધા છે, એમની એક બીજી રચના છે જ્ઞાન દર્પણ, બહુ સારું. સર્વજ્ઞના શાસન સિવાય બીજે આવી અખંડ આત્માની વાત હોય નહીં અથવા હોય શકે નહીં. જેણે અખંડ આત્મા જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી, એની વાત એ કઈ રીતે કરી શકે? આ કોઈ એવો વિષય નથી કે એ સંબંધીનું સાહિત્ય વાંચીને એની વાત યથાર્થપણે કહી શકાય છે એવો આ વિષય નથી. કે માહિતી એની મેળવી લેવાની, તે અંગેના સાહિત્યની, તે વિષયના સાહિત્યની, પછી એ વાત બતાવી શકાય ને કહી શકાય, એ વાત એટલા માટે આ નથી કે અહીંયા માત્ર વિચારની પહોંચ નથી, અહીંયા કોઈ વ્યાખ્યાની પહોંચ નથી, અહીંયા કોઈ રાગની પહોંચ નથી, અરે અહીંયા કોઈ પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાનની પણ પહોંચ નથી, માત્ર અંતર્મુખના અનુભવ જ્ઞાનની અહીંયા પહોંચ છે. તેથી બધી અખંડાત્માની વાર્તા અનુભવી કહી શકે છે, બીજા કહી શકતા નથી, બીજા બતાવી શકતા નથી. એટલે શ્રીમતી એક જગ્યાએ એમ કહ્યું કે પ્રત્યક્ષ જ્ઞાનીના આત્માની વાર્તા અથવા આત્મા મને પામવાની વાત એ કેવળ કલ્પના છે, કેવળ કલ્પના છે. અને છતાં પણ એ કલ્પના હોવા છતાં તેનાથી પ્રાપ્ત થવાનો પ્રયાસ એ જીવને બંધનનું કારણ થાય છે. એમ કરીને લખ્યું છે કે આ અમારું હૃદય છે, એમ વાત નથી. સજીવન મૂર્તિ સજીવન મૂર્તિ જેને આવો બોધ થયો તે સજીવન મૂર્તિ છે, અને બાકી બધા મરદા છે. તારે મરદાની વાત સાંભળવી છે કે સજીવન મૂર્તિ? સતનો જેને સાક્ષાત્કાર થયો છે તે સજીવન મૂર્તિ છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરીને, એટલે એકનું વાંચીને સાંભળીને પોતાની કલ્પના કરીને સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ આવે છે. જેવું સજીવન મૂર્તિ સંબંધિત લક્ષ વગર, સજીવન મૂર્તિ સંબંધિત લક્ષ થયા વિના જે કાંઈ પણ કરવામાં આવે છે તે આ જીવને બંધન છે, આ અમારું હૃદય છે. હા, અમારું હૃદય છે, અમારા હૃદયમાં આ વાત રહી છે કે એમને એમ ક્યાંય આથળવા જેવું નથી કે કલ્પના કરવા જેવી નથી.